શ્રી પૂજ્યપાદ આચાર્ય વિરચિત ઇષ્ટોપદેશ, એમાં આપણે 17મા શ્લોક ઉપરમાં ચાલુ હતું, 17મો શ્લોક. અને એમાં શેની વાત લીધી હતી કે આ જે ભોગ ઉપભોગના વિષય છે એ કેવા હોય છે? આરંભમાં સંતાપ કરનારા છે, એના પછી પ્રાપ્ત થાય પછી ભોગવતા ક્યારેય તૃપ્તિ નહીં થાય, અને અંતમાં એ મહા મુશ્કેલીથી પણ છૂટી શકાતા નથી. જેમ બારમાં કોઈ ટેવ પડી હોય, એક સામાન્ય એક ચાની પણ જેવી એક ટેવ હોય તો પણ શું થાય છે, છોડવી મુશ્કેલ. તો આ તો બીજું બીજા વિષયોમાં એકાકાર પણ એવું હોય છે શરૂઆતમાં, તો પહેલેથી તો એને ન હોય ત્યારે એને શું લાગ્યા કરે, એનું એની ઓલી તલપ જેને કે એનું લાગ્યા કરે, મને કે હો જલ્દી હો ટાઈમસર હોય, તે સંતાપ કરનાર છે આરંભમાં. અને ભોગવતા એક બહુ જ જીવનમાં વચ્ચે છે, એક કલ્પના આપણી શું છે, આપણને એમ લાગે કે હું ઈચ્છા પ્રમાણે વિષયો મને મળશે તો મારી ઈચ્છા કેવી થઈ જશે, શાંત થઈ જશે. એ મોટામાં મોટી કલ્પના છે. એના માટે પાછળ આપણે કાલે જોયું હતું કે જેમ જેમ પ્રાપ્ત થશે ને એમ તેમ તો તૃષ્ણા વધતી જશે. એ માટે જો એના માટે છે 37 પાના ઉપરમાં છેલ્લી બે લાઈન છે, પ્રારંભમાં સંતાપ કરે, ભોગવવામાં આવતા એને અતૃપ્તિ, એટલે કોઈ દી સંતોષ નહીં થાય, બહુ તૃષ્ણા થાય છે ને. જેમ જેમ સંકલ્પિત એટલે કલ્પેલા, કેવા છે કલ્પેલા, કલ્પેલા છે કે આમ સાચા છે, આમ આપણને કંઈક ઈચ્છા થઈ અને એવો વિષય મળી ગયો તો કેવું લાગે છે, સારું લાગે છે ને, લાગે છે ને. અને પછી એ જ કેરા કરે તો સારું લાગતું તો પછી કેમ બદલી ગયું. જો એ પદાર્થમાંથી જો સુખ મળતું હોત તો ક્યારે આવવું જોઈએ, હંમેશા આવવું જોઈએ. અને કમસે કમ એટલું કેમ ન વિચારીએ કે જેને હું પૂજ્ય માનું છું એવા તીર્થંકરો, એ બધું છોડ્યું હતું કે નહીં, એમણે દીક્ષા લીધી ત્યારે બધું, તો કેમ એ શું કામ, એમને શું આત્મામાં અધિક લાગ્યું અને આમાં શું ઓછું લાગ્યું. આપણે જેને પૂજ્ય બહુમાન જેનું કરીએ છીએ એમનું જીવન તો આપણે શીખીએ કે એમને એ આત્માની અધિકતા કેવી લાગે. તો અહીંયા તો ભોગોમાં જેમ જેમ પ્રાપ્ત થાય તેમ તેમ મનુષ્યની તૃષ્ણા શું થાય છે, વધતી જાય છે. જેમ પહેલાંના જમાનામાં હોય ને, રાજા હોય ને એનો કુંવર, એ શું થાય, મોટો કેવી રીતે થાય, કેવી રીતે કહેવાય, નહીં સાંભળ્યું હોય, રાજાનો કુંવર દિવસો ન વધે એટલો રાત્રે વધે, ને રાતે ને એમ હોય ને, એમ અહીંયા તૃષ્ણા કેવી છે, એક વધતી જાય છે. અને ક્યાં સુધી ફેલાઈ જાય છે, વિશ્વમાં ફેલાય, એવો શબ્દ હતો ને, એનો અર્થ શું થયો કે આખા વિશ્વના વિષયોને બધાને હું એક સાથે ભોગવી લઉં એવી તૃષ્ણા આખી વધાય છે. અને એટલા વિષયો તો કોને મળવાના, પૂરા વિશ્વના વિષયો કોને મળવાના, એટલા ફૂનકોને હોય કે એટલા મળવાના. અને એકવાર મેળા પછી પણ એટલું ક્યાં તારી પાસે વીર્યનો ક્ષોભ સમશે. એટલા માટે આપણી તૃષ્ણા ઈચ્છા એ ક્યારેય પૂરી થવાની નથી. અને આમાં તો ઇકોનોમિક્સમાં શીખડાયું જ છે ને, શું છે ડિઝાયર, ઈચ્છા કેવી છે, અનલિમિટેડ. અને બારમાં રિસોર્સિસ કેવા છે, લિમિટેડ. એ તો બધું શીખડાવે કે જે જૈન ધર્મને પહેલેથી એ કીધું છે કે ઈચ્છાઓ અમર્યાદિત છે, અપરિમિત છે. અને બારમાં વિષયો તો કેવા છે, બહુ થોડા છે જીવનમાં. હવે ત્યારે પછી હવે શિષ્ય ફરીથી પ્રશ્ન પૂછે છે, 38 પાના ઉપર જઈએ. ત્યારે ઈચ્છા પ્રમાણે તે ભોગને ભોગવી અને તૃપ્ત થશે તો તૃષ્ણા અમારી શાંત થઈ જશે. માટે સહી વિશે શિષ્ય શું પ્રશ્ન કર્યું, ભોગ ઉપભોગને ભોગવવાથી અમને કેવું થઈ જશે, શાંતિ થઈ જશે, અમારી ઈચ્છાઓ બધી પૂરી થઈ છે. અને એવું થાય છે ને, થાય છે. ભૂખ લાગી, એક સરસ મજાનું ખાઈ લીધું, પછી ભૂખની ઈચ્છા નથી ને, ભૂખની ઈચ્છા નથી ને, ત્યારે તો શાંતિ થઈ ગઈ ને. અરે ભાઈ, એક ઈચ્છા જાય એની સામે કેટલી ઈચ્છાઓ ઊભી થાય એ ક્યાં આપણે જોઈએ છીએ. ખાવાની ઈચ્છા ગઈ પણ બીજી ઈચ્છાઓ તો હવે બહુ ખવાઈ ગયું છે, થોડોક આરામ કરવો પડશે, આમ થયું ઓલું એના માટે પણ એક દ્રષ્ટાંત ગુરુદેવ શ્રી શું કહે, એક ઈચ્છા જાય ને ઘણી ઈચ્છા જાય નું દ્રષ્ટાંત શું કીધું, બકરું કાઢતા ઓટડું પેઠું, એના જેવું આપણે થયા કરે છે. એક ઈચ્છા જાય પણ ટ્રેલ ઓફ જેને કહે ને, બધી ઈચ્છાઓ એક પછી એક આવ્યા, તો એનું સરસ દ્રષ્ટાંત આપે છે. અંતે તે છોડવા મુશ્કેલ, અર્થાત ભોગવ્યા પછી તેવો છોડવા અશક્ય છે. ભોગવ્યા પછી તો ઉલટાની એની વધારે ને વધારે ઈચ્છાઓ થયા કરે છે, કારણ કે મનની આસક્તિ નિવારવી મુશ્કેલ છે. અંદરમાં રસ લાગ્યો તો એ મન ત્યાંથી પાછું હટવું. ઘણા એવા દ્રષ્ટાંત જોયા હશે કે નહીં બધા, સરકાર બધી ઓલું ખાય છે પછી કેન્સર થાય, એનું થાય, આ થાય, મોઢું થાય, ને બધું કમ્પલસરી ઓલું પર ફોટો મૂકવાનું બધું છે ને, વોર્નિંગ ના થાય તોય શું થાય છે, કેવું છે એક જીવનમાં. પણ ઘણાને એમ થાય ખાય એટલે શું થઈ જાય છે, શું થઈ જાય, દુઃખ ભૂલી જઈએ છે ને, એ ખાય એટલે બધી દુઃખ ભૂલાય છે ને. દુઃખ ભૂલાય છે કે દુઃખને આપણે થોડો વખત દબાવી રાખીએ છીએ, જે કરતા હશે એનું એ કોઈ દુઃખનો ઉપાય નથી. કોઈને દુઃખને ભૂલી જવું એ દુઃખને ટાળવાનો ઉપાય નથી. ઓલે રસ પે અથવા તો કોઈ એનું પીને દે ઘેનમાં ચડી જાય એટલે શું છે, એની પીડા છૂટી જાય છે, દુઃખ છૂટી જાય છે, કે એ પીડાને આપણે ભૂલી જઈએ છીએ એટલે કાંઈ મટી જાય છે એવું નથી. તેનું દ્રષ્ટાંત એક સરસ આપે છે, કાલ થોડું વાંચ્યું તો ખરું. જો કે અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય, આવું એક ઇમ્પોસિબલ કદાચ એકવાર થઈ જશે, અને બીજું સમુદ્ર સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય, એટલે એમાં પાણી નદીનું આવતું જાય, ચાલો એને પૂરું થઈ જશે, પણ અહીંયા શું નહીં થાય, ઈચ્છિત શીખોથી તૃપ્ત થતો નથી. જીવ ક્યારે પણ ઈચ્છિત વિષય પાછા અને મળે તો પણ એ ક્યારે એને તૃપ્તિ થવાની હતી. તૃપ્ત તો ક્યાં થશે, 206 નંબરની ગાથા છે ને, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ, અને આનાથી બન તૃપ્ત. તૃપ્ત શું આવ્યું, તૃપ્ત એટલે શું આવ્યું, વેદન થશે ત્યારે તૃપ્તિ થશે. પેલું શું છે, એની એક રુચિ કરે છે, આમાં સદા પ્રીતિ રુચિ રતિ કરે છે, પછી શું કરે છે, એના માટેને એનું સ્થાન ગોતે છે, અને જ્યાં સ્થાન મળે છે તો શું થાય છે, સંતુષ્ટ. સંતુષ્ટ એટલે કે મારે હવે ક્યાંય સુખને માટે ગોતવા જવું નથી. પહેલાં પાણીની જરૂરિયાત, તરસ લાગી તો, તરસ લાગે તો ક્યાં જઈએ છીએ આપણે, પાણીના સ્થાન, અને જ્યાં પછી શું થાય, ત્યાં શું થાય, સંતુષ્ટ એટલે હવે બીજે ક્યાંય ગોતવા જવું નથી, એમાંથી કાઢવાનો પુરુષાર્થ કરવાનો, મહેનત કરવાની. જેમ પહેલાંના જમાનામાં એક ગામથી બીજે ગામ જાય, જમવાનો ટાઈમ થયો હોય તો શું ગોતે, ક્યાંક કૂવો છે, કાંઈક વાવ છે, એવું ગોતે. તો એ પહેલી જરૂરિયાત લાગી તો સ્થાન ગોતું, અને પછી શું કરું, ત્યાં કૂવા સુધી પહોંચી ગયા, હવે એમાંથી કાઢવાનું, અને તો પછી પાણી કાઢેલું પીવે તો શું થાય, અનુભવ થતા એને તૃપ્તિ થવાની. તો અહીંયા કહે છે, જ્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી સાચી તૃપ્તિ, જે જે વિષયને સારા માણીને ગ્રહણ કર્યા હશે એ જ વિષયને છોડી દેશે. તેનો અર્થ શું થયો, પહેલાં સારા લાગ્યા હવે નથી લાગતા, એનો અર્થ શું, પહેલાં સારા લાગ્યા એ તારી કલ્પના હતી, જો સારા હોત તો હંમેશા રહેવા જોઈએ. ચલો હજી એનાથી આગળ વાંચીએ આપણે. ઓહા અહો, આ વિષયમય વિષ કેવું અતિ વિષમ, એટલે કે ભયંકર છે. ત્રણ શબ્દો આવ્યા, ક્યાં ત્રણ આવ્યા, વિષયમય વિષ અને વિષમ. વિષયમય વિષ આમ કહીને શું કહેવું, બહારનું વિષ એટલે ઝેર, બહારનું ઝેર હશે તો કદાચ શું થશે, એકવાર મરણ થશે, પણ આ વિષયનું જે વિષ છે, વિષયમાં તને ગ્રદ્ધિભાવ લોલુપતા તને થયું છે, એનાથી શું થવાનું છે, અનંતા જન્મ મરણ કરવા પડશે. બહારનું વિષ તો એક તને મરણ કરાવશે, પણ વિષમય વિષ કેવું છે, અતિ વિષમ એટલે ભયંકર છે, કે આ પુરુષ તેનો ભવ ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં, ભવ ભવ શું, અનાદિની એ જ કલ્પનાઓ કરી લીધી છે, દેવ પર્યાયમાં ગયા તો પણ શું છે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે કાકાવે, નરકમાં શું હતું ને દેવ પર્યાયમાં શું છે, બેમાં શું ફરક, દેવ પર્યાય અને નરક પર્યાયમાં શું ફરક, શું હતો, બેમાં તૃષ્ણા પૂરી હતી, એકમાં પાપના ઉદયથી વિષય નહોતો મળતો અને એકમાં વિષય મળતો હતો અને છતાં તૃષ્ણા ઊભી હતી, બે જગ્યા શું હતું સ્થાનમાં, તૃષ્ણાનું એકને તૃષ્ણા હતી નરકમાં, પણ પાપનો ઉદય હતો, વિષય નહોતો, જેમ ભૂખ કેટલી લાગતી હતી, ત્રણ લોકનું અનાજ ખાઈ જાય, સરોવરના સમુદ્રના સમુદ્ર પાણી પીવે અને એક બિંદુ તૃષ્ણા તો હતી, દેવ પર્યાયમાં શું છે, એ પ્રકારની તૃષ્ણા તો ભલે ન્યાય પ્રકારની નહીં પણ પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવાની તૃષ્ણા છે અને પુનઃ ઉદય છે તો વિષય મળે છે, પણ આકુરતા બે જગ્યાએ રહી જાય, વિષય મળે કે ન મળે એની તૃષ્ણાની આકુરતા તો નિરંતર રહ્યા જ કરે છે, તો આ ભવ ભવમાં અત્યંત અનુભવ, અત્યંત અનુભવ એટલે આકુરતા જ વેદાય છે અને છતાં પણ એનું ચેતતો નથી, મન ચેતતું નથી, બારમાં તો એક ઠોકર ખાઈને ચેતી જશું આપણે, અહીંયા આપણે વારંવાર એમાં ને એમાં એકાકાર, એક વિષયમાં ને તો બીજામાં, બીજામાંથી ત્રીજામાં, અંતે થાકી થાકીને પાછા પહેલા વિષય ઉપર આવી જશું, પાછી એમનો વિચાર આને તો મેં વિષયોને ભોગવીને તો છોડી દીધા, એમાં કાંઈ સુખ તો ન મળ્યું, પણ શું થાય, શું થાય, બીજો એની પાસે ઉપાય નથી મળતો, એટલે વારંવાર એમાં ને એમાં ફસાઈને પડે છે, જેમ કરોળીઓ છે ને પોતે જ બાંધેલા જાળમાં પાછો શું થઈ જાય છે, ફસાઈ જાય છે, તો એ પણ કોઈને એમ થાય કે આ બધું લખેલું આમ વાંચ્ય લાગે છે, પણ ગમતો વિષય સારું જોવાનું મળે છે, ઈચ્છા હોય સારું સાંભળવાનું મળે છે, એવું તો બને છે કે નહીં, સાવ એવું આકુરતામાં દુઃખ થાય એવું તો નથી ને, ઈચ્છિત વિષય મળે તો શું થાય છે, સારું લાગે છે કે નથી લાગતું, સારું લાગે છે ને, જીવનમાં પહેલું શબ્દ સારું, સારું ક્યાં વાપરવા જેવું છે, સારું કોને કહેવાય, જેનું વેદન ક્યારે પણ ન છૂટે એનું નામ સારું છે, કોઈ પણ પાંચનીનો કોઈ પણ એક વિષય લ્યો એનું વેદન શું થશે, એક છોડશો જ એક તો આનંદનું કોને કહેવાય, સુખ કોને કહેવાય, કે જેનું વેદનનું ક્યારે પણ એને ગુજરાતીમાં શું કંટાળો કે બોજો કે એવું કાંઈ ન લાગે, સિદ્ધ ભગવાનને સાદી અનંતકાળ સુખનું વેદન છે, ક્યારે એમને લાગતું હશે, અપખે પડે એમ જેને કહે ને એનાથી મોનોટોનિયસ થઈ જાય એવું ક્યારે, અતિન્દ્રિય સુખ કોને કહેવાય એ આપણે ક્યારે વિચાર્યું જ નથી, ઇન્દ્રિય સુખના વિષયોમાં જ એકથી બદલાવા કરે છે, પણ શું કામ બદલાવું છે, સુખ મળે છે તો બદલાવું છે, શું કામ, સુખ મને નિરંતર જોવે છે અને એમાંથી જો સુખ નિરંતર મળતું હોય તો બદલાવું શું કામ છે, કલ્પનાથી પ્રવેશ છે અને વેદન બદલાય છે એટલે પાછા ફરીએ છીએ, એ વિષય તરફ આપણે કેવા એપ્રોચ કરીએ છીએ, કલ્પનાથી એનાથી મને સુખ મળશે અને વેદન બદલાઈ જાય છે, આકુરતામય લાગવા માંડે છે તો વિષય બદલાવી લઈએ છીએ, તો અહીંયા એ કહે છે કે મન કેમ ચેતતું નથી, હવે એના પછી આગળ શિષ્ય ફરીથી પૂછે છે, તત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય એમ સાંભળવામાં આવ્યું નથી, ફરીથી ક્યાંથી પ્રશ્ન લાવે છે કે જ્ઞાની હોય એમાં પણ કોઈ જ્ઞાની કોણ હોય, ચક્રવર્તી એનાથી અધિક હજી કોણ હોય, ઇન્દ્ર હોય, એને તો ઘણે હોય, અહીંયા તો 96,000 હશે, અહીંયા તો ઘણી હોય એનું, અને તો એ તો બધા કરે છે, પાંચ વિષયો તો ભોગવે છે અને તમે ના પાડો છો એમાં આકુરતા હોય છૂટે નહીં, પાછા જેમ તેવાને કોણ તત્વજ્ઞાની એટલે જ્ઞાની ચોથે ગુણસ્થાન વર્તી હોય એ લોકોએ પણ ભોગો ન ભોગવો એવું સાંભળ્યું નથી તમે કહો છો એટલા માટે એટલે એ તો કોણ બુદ્ધિમાન ભોગોને ભોગવશે એ ઉપદેશ કેમ આપ્યો તમે કેવી રીતે કહો છો કે જ્ઞાની બુદ્ધિમાન સમયસારમાં આવે છે કે નહીં જ્ઞાની પણ વિષય ભોગવે છે એવું બધું આવે કે નહીં આવે છે જ્ઞાની વિષયમાં રતિ છે યસ વિપરીત સંભવે નહી તું બહારથી જોવે છે જેના નિજરાદી શું શબ્દ આવ્યો હતો સેવક છતાં અણસેવક છે તને બાહ્ય દ્રષ્ટિથી તને શું દેખાય છે સંયોગ દેખાણો છે અસ્થિરતાનો રાગ દેખાણો છે પણ તે વખતની ભેદનાની ધારા કેમ ન દેખાણી જ્ઞાનીને જોવા હશે તો કઈ રીતે જોવા છે સંયોગથી જોવા છે ઉદયથી જોવા છે અસ્થિરતાના રાગથી જોવા છે કે ભેદનાનથી જોવા છે જે વખતે એ બધા પાંચ ઇન્દ્રિયના વિષયોમાં હોય ચક્રવર્તી હોય એના આહારની તૈયારી કેટલા વખતથી થતી હોય ના ન પાડી શકે મને જે હશે મળશે મારે એટલી બધી શું કામ કરો ના પાડવી જોઈએ કે નહીં ચાલો ના પાડવી જોઈએ કે નહીં અરે એ ના પાડવું એ પણ એક હઠ છે એને તૃષ્ણા નથી એ તો પુનઃ ઉદય એવું સહેજે થાય છે પણ એ ઉદય વખતે પણ એનેથી શું છે શ્રદ્ધા અપેક્ષા એ તો શું વિચારવા જેવું છે એ અસ્થિરતાના રાગનો પણ સ્વીકાર નથી ભોગવવાની વાત તો દૂર રહી શ્રદ્ધાએ પોતાના જે તત્વને પકડ્યું છે એમાં તો છે જ નહીં તો ચારિત્રની અસ્થિરતા એ ત્યાં ભોગવે છે એ અશુભ રાગ થયો છે તો દુઃખ એટલું દુઃખ પણ છે પણ અહીંયા આખી મુખ્યતા શેની વાત કરવાની હોય છે જે શ્રદ્ધાની વિપરીતતામાં અનંતપણું છે એવું ત્યાં નથી ત્યાં ચારિત્ર મોના ઉદયથી અલ્પ છે એ પણ એનો ખુલાસો આમાં આવશે હવે આગળ તો અહીંયા શિષ્ય તો પ્રશ્ન કરે જ્ઞાનીએ ભોગવાનો એવું કાંઈ નથી એવું તો આવે છે તો એનો જવાબ શું આપે છે આચાર્યદેવ કે અતિશયપણે આસક્તિપૂર્વક રુચિપૂર્વક તે સેવતો નથી આ મોટો આંતરો છે શું શબ્દ છે આસક્તિપૂર્વક એટલે કે રુચિપૂર્વક અને એનું દ્રષ્ટાંત શું આપે ગુરુદેવ શું આપે ઘણા દ્રષ્ટાંત બધા કેટલા બધા બિલાડી હોય ને એ ઉંદરને પકડે અને પોતાના બચ્ચાને બિલાડી માટે કહેવાય છે ને શું કહેવાય સાત ઘર ફેરે એ પોતાના તો પોતાના નાના બચ્ચા હોય એને પણ શેનાથી પકડે જે મોઢાથી પોતાના બચ્ચાને પકડે એ જ મોઢાથી કોને પકડે ઉંદરને કંઈ પકડ પકડ મેં એનો અર્થ શું હશે પકડ પકડમાં ફેર શું ઉંદરને એવી રીતે પકડે કે છૂટે નહીં અને બચ્ચાને એવી રીતે પકડે કે એને વાગે નહીં બહારથી જોઈએ તો શું થાય દેખાય કે બેયને પકડીને રાખે છે અરે બેયને પકડીને રાખે છે પણ અંદરના અભિપ્રાયમાં તો જુદા હોય છે તે એવી જેમ હાથીના દાંત કેવા હોય જે દાંત દેખાય છે એનાથી ચાવે ને નહીં તો એમ જ્ઞાનીની ભાઈથી આપણે જોશું તો જ્ઞાનીનું યથાર્થ આપણને ઓળખાણ સમજણ થશે નહીં તો અહીંયા જે એનો ખુલાસો છે આગળ ચારિત્ર મોહના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં ફરક શું છે ચારિત્ર મોહ અને દર્શન મોહ મોહનીના બે પ્રકાર એમાં શું ફરક શું છે ચારિત્ર મોહ એ ચારિત્રની વિતરાગતાની એની માટે છે અને દર્શનમાં શેના માટે શ્રદ્ધા માટે જેમ શ્રદ્ધામાં સમ્યકપણું થઈ ગયું છે એમ ચારિત્રમાં સમ્યકપણું થયું છે પણ હજી પૂર્ણતા થઈ નથી તો શું થાય છે શું ઊભો થાય છે અસ્થિરતાનો રાગ ઊભો થાય શ્રદ્ધામાં તો સમ્યકપણું છે જ એમાં જરા પણ અંશ માત્ર પણ વિપરીતતા તો નહીં ઢીલાશ પણ નથી હું જ્ઞાયક પરિપૂર્ણ પરમાત્મા છું એ શ્રદ્ધાની દળતા હોવા છતાં ચારિત્રમાં હજી નબળાય છે તો આવો વિકલ્પ આવે છે તો એ ઉદયથી એક ગુરદેશી ઘણી વાર સરસ લેતા હોય છે, જ્ઞાનીને સાસ રાગ કેમ થાય છે? રાગ શેના કારણે થાય? ચારિત્ર મોહના ઉદયથી થાય છે. ઉદયની બળજોરી એવા શબ્દો આવતા હોય, ઉદયની બળજોરી નહીં, પોતાના પુરુષાર્થની કમજોરી. જો આ બધી શૈલી હોય છે, કથન શૈલી. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કયો શબ્દ આવશે? ચારિત્ર મોહના ઉદયની બળજોરી. ખરેખર શું છે? પોતાના ચારિત્રના સંબંધીના પુરુષાર્થની કમજોરી. તો અહીંયા એ અસમર્થ હોવા છતાં તત્વજ્ઞાની ભોગોને હેયરૂપ સમજીને બે સાથે છે. ત્રણેય દશા જો વિચાર કરીએ તો શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં રાગનો શિકાર જ નથી. જ્ઞાનમાં શું જોઈએ? જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાનનું જ્ઞેય છે. અને ચારિત્રમાં શું છે? એનું દુઃખનું વેદન છે, પણ હેય છે. એકમાં શિકાર જ નથી, જ્ઞાનમાં છે, ખબર છે. આટલો અસ્થિરતાનો રાગ ઊભો થાય છે તો એનું જ્ઞેય છે. અને ચારિત્ર અપેક્ષા એ એટલું દુઃખનું વેદન છે, પણ એના પ્રત્યે શું છે? હે પણું છે. તો એ ભોગોને હે રૂપ સમજીને, એટલે કે તેઓ છોડવા યોગ્ય છે એમ સમજીને સેવે છે. કોઈને એમ થાય બે એટ અ ટાઈમ સાથે હોય, પેરેલર હોય, દુઃખનું વેદન અને છતાં એને એને હે જાણે, એવું હોઈ શકે? દવા પીતી વખતે વિચારી લેવું. દવા જ્યારે પીએ ત્યારે ગમે છે એટલે પીએ છે ને, તો પછી પીએ છે શું કામ? તો શું છે? બે પ્રકાર સાથે છે કે નહીં? પીવાની ક્રિયા છે અને અભિપ્રાયમાં મને ન પીવી પડે એવો અભિપ્રાય છે. દરેક બે સાથે ચાલે છે. તો એ સેવે છે. જેનો મોનો ઉદય મંદ પડી ગયો છે તેવા તે જ્ઞાની જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય સમૂહને વશ કરીને, એટલે કે ઇન્દ્રિયો તરફના વલણને સંયમિત કરી એકાએક એટલે શીઘ્ર આત્મકાર્ય માટે ઉત્સાહિત થાય છે. કોને? મુનિરાજ હોય છે. ક્યાં સુધી પહોંચી ગયા હોય છે? બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ. પછી આગળ શું હતું? સરસ અન્ને મનમને નહીં, ઘોર તપશ્ચર્યામાં મનને તાપ નહીં. સરસ અન્ને મનને નહીં પ્રસન્ન, એટલે શું? સરસ અન્ને મનને નહીં પ્રસન્ન ભાવશે. ચક્રવર્તીને ઘેર આહારનો પ્રસંગ બન્યો હોય, મુનિરાજને શું લાગતું હશે? આ આખી દશા કેવી છે? તે વખતે પણ એને રજકણ કે રિદ્ધિ વૈમાનિક એવની એ રીતે આખી સ્વભાવથી જોવાની દ્રષ્ટિ છે. તો અહીંયા પોતાને એ એટલો પુરુષાર્થ વધતો જાય છે કે જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય સમૂહને વસ આવે છે ને. મુનિરાજના 28 મૂળગુણમાં શું આવે છે? 5 મહાવ્રત, 5 સમિતિ અને 5 ઇન્દ્રિય વિજય. એના માટે આવે છે પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રી ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય. કુંદકુંદ આચાર્ય દેવે નિયમસારમાં આ આચાર્યની વ્યાખ્યા. પંચેન્દ્રી રૂપી શું છે? હાથી. પંચેન્દ્રી ગજ હાથી, દર્પ દલને દક્ષ. જેમ હાથી ઉપર માવત શું કરતો હોય, એનું ઓલું સાધન હોય છે ને, એનાથી શું કરે, એના ઉપર કંટ્રોલ કરે છે, એમ આચાર્યદેવ મુનિરાજ પણ એ 5 ઇન્દ્રિયના ઉપી હાથી ઉપર એમણે શું કર્યું? વિજયનો મર્યાદા કરી છે. આપણું સાવ એનાથી ઊંધું છે. આપણે 5 ઇન્દ્રિયના શું થઈ ગયા છીએ? ગુલામ થઈ ગયા છે. અને મુનિરાજે એને એ વિજય મેળવ્યો છે અને વશ કર્યો હોવાથી એ આત્માના કાર્યમાં ઉત્સાહિત થાય છે. એવી જ રીતે એમણે કહ્યું કે આ ફળ ને આ ક્રિયા ને ક્રમ એ બધા પણ એના દશાઓ છૂટી ગઈ છે, એ રીતે વાત કરીને હવે આપણે લઈએ આગળ ભાવાર્થમાં. આદિ મધ્ય ને અંત શબ્દ દેખાય છે? સમયસરમાં આવા ક્યાંય આવે છે? આદિ મધ્ય અંત, માટીની આદિ મધ્ય અંતમાં ખાસ એના માટે શબ્દો ક્યાં છે? પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ત. 76 ગાથાથી આગળ આવે આવો શબ્દ કેમ વાપરવો છે? કે ઘડો છે એની આદિ મધ્ય અને અંતમાં કોણ વ્યાપ્યું છે? માટી. એમ એટલો બધો શા માટે લેવું? આમાં આખું એટલું સિદ્ધ કરવું છે કે શરૂઆત ચલો કુંભારે કરી દીધી, પછી ટેક ઓવર કોણે કરી લીધું? માટી. એમ નથી, આદિ મધ્ય અને અંત, અને એના ઉપરથી શબ્દ શું લઈ લીધા પછી? પ્રાપ્ય, વિકારને નિવૃત્ત. એને ભલે તું ગમે નામ આપ કે બદલીને થયું છે, તો પણ એમાં માટી છે. એ છે ઘડાની દશા, તો પણ એમાં માટી છે, અને નવી ઉપજી તો પણ એ માટી. સર્વાંગે જો તો માટીનું જ એક કર્તવ્ય છે, એમાં ક્યાંય પણ કુંભાર નથી. એવી જ રીતે અહીંયા જે કોઈ ઇન્દ્રિય વિષયો છે એમાં ભોગવવામાં શું છે? એક આકૃતા સિવાય કાંઈ જ નથી. શરૂઆત હો કે મધ્યમાં હો કે અંતમાં, ક્યારે પણ એમાં આકૃતા જ એમાં રહેલી છે. અને એટલા માટે જો નીચે ત્રણ શબ્દ ફરીથી એમાં છે, ક્લેશજનક, અતૃપ્તિકારક અને છોડવા મુશ્કેલ છે. શરૂઆતમાં કેવા છે? નથી ત્યારે ક્લેશ થાય છે, મારે જોવે છે જોવે છે, મળે છે તો શું થાય છે? એનો કોઈ સંતોષ થતો નથી. એ તો ટાઈમ બિંગ ભલે છે, પાછું તો બીજા દિવસે એ જ વિષયની પાછી પોતે ભોગવવાની આકુળતા થશે. તો એ ક્યારે પણ સંતોષ થવાનો નથી અને છેલ્લે છૂટી શકતા નથી. તો હવે છેલ્લે આપણને પ્રશ્ન પૂછે છે કે ભોગો ભોગવાનો ભાવ અહિતકર હોય અને સેવા યોગ્ય નથી એવો ઉપદેશ હોય તો ભરત જેવા જ્ઞાની પુરુષો, ભરત એટલે ભરત ચક્રવર્તી જેવા, તો એને શું હોય છે? તો એના માટે એ કહે છે આચાર્ય, સમાધાન પાછળ છે 40મા પાને, કે જ્ઞાની પુરુષોને ચારિત્ર મોહની કર્મના ઉદયને વશ એ છોડવા અસમર્થ છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ ગ્રસ્ત દશા, બાકી તો મુનિ દશામાં આવતા બધા જ ઇન્દ્રિય વિષયો તરફનું અસ્થિરતાનો પણ રાગ અત્યંત ઓછો થઈ જાય. કેવો રાગ? ખાલી રહી જાય છે, સ્વંજલનનો એક રહી જાય છે. અને એ હવે જેના માટે શબ્દ ત્રીજી ચોથી લાઈનમાં, જેવી રીતે અજ્ઞાની ભોગોને હિતકર સમજી એકતા બુદ્ધિથી ભોગવે છે. આ આપણી વાત કરી, કેવા છીએ ભોગોને? આપણે કેવા માનીએ છીએ? હિતકર માનીએ છીએ. હિતકર કેવી રીતે માનીએ છીએ? સરસ મજાનું ખાસું તો શરીર કેવું થશે? નિરોગી રહેશે, મજબૂત થશે. એમાં આ આપણે કોને માનીએ છીએ? એનાથી મારું શરીર નિરોગ ને રહેશે. એના ઉપરથી આગળ કહેશે, તું શરીરને પોષણ માટે ખા છો. શરીર કેવું છે વિચાર્યું છે કોઈ દી? કે શરીરની અંદર શું ભરેલું છે? સૂચિ ભરેલી છે કે અસૂચિથી? નવ દ્વારથી શું વહે છે? મલિનતા જ વહે છે. તો એ આગળને આપ કહે છે, પણ આપણે ભોગોને હિતકર શબ્દ શું વાપરો છે? સમજી. સમજી એટલે માનીએ છીએ પણ ખરેખર નથી. તો એ અને પાછી હિતકર સમજા તો એમાં એકતા બુદ્ધિ થયા વગર રહેશે નહીં. જ્યાં જ્યાં હિત માન્યું ત્યાં એકત્વ, મમત્વ, સ્વામિત્વ, કર્તૃત્વ થયા વગર રહેશે નહીં. તો હવે એની સામે જ્ઞાની, જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી. ભોગવવાનો ભાવ એટલે રુચિપૂર્વક ભોગવવાનો ભાવ નથી, એમાં હિતકર એ માનતા નથી. એને પરદ્રવ્યના સ્વામીપણાનો અને કર્તાપણાનો અભિપ્રાય નથી. ફરીથી શબ્દ બે કે આવ્યા સાથે? જ્યાં જ્યાં સ્વામીપણું હશે ત્યાં કર્તાપણું થયા વગર રહેશે જ નહીં. જેનો પોતે સ્વામી માને, હું મારા મકાનનો ઘરનો સ્વામી છું, મારી દુકાનનો ઓફિસનો સ્વામી, તેમાં કર્તાપણાનો ભાવ આવ્યા વગર રહેશે. અને કર્તા થશે એ શું થશે? ભોગતા થશે. એનું ફળ એ ભોગવા વગર રહેશે ને. એટલું દ્રષ્ટાંત આવ્યું ને, માલિક તો એના કેબિનમાં બેઠો હોય, ઘરે કદાચ બેઠો હોય, પણ છતાંય શું છે? સ્વામી છે. સ્વામી હોવાથી કરતા છે અને જે લાભ નુકસાન થાય એનો એ ભોગતા છે. બારમાં વાળો સેલ્સમેન નોકર દેખાતો હોય, એક આમ એકથી એક્ટિવ દેખાય, કામ કરતો દેખાય, અને છતાંય કેવો છે, સ્વામી નથી તો એ કરતા નથી, અને તેથી પ્રોફિટ થાય કે લોસ થાય એનો કોઈ એ ભોગતા, એનો જવાબદાર એ નથી. તો એ જ્ઞાની એને સ્વામીપણા અને કરતાપણાનો અભિપ્રાય નથી. તો જે કોઈ પરમંશી શું છે, ચારિત્રની નબળાઈથી છે. આ બે વાત વિચારવા જેવી છે. શું વિચારવા જેવી? શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્રની નબળાઈ. બે શું ફરક છે? શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્રની નબળાઈ. પહેલો પ્રયાસ કયો કરશો? શ્રદ્ધાનું બહુ આકરું લાગે તો આપણે ચારિત્રની નબળાઈ દૂર કરવાનો પ્રયત્ન પહેલાં કરશું. એમાં વાંધો શું છે? પછી કરવું છે, વહેલું કરીએ વાંધો શું છે? અંતે તો બે કરવું જ છે ને, તો પહેલું આપણે કરીએ તો શું વાંધો છે? આ એના જેવું છે, રોગ પહેલો દૂર કરાય કે નબળાઈ પહેલી દૂર કરાય? બારમાં મેડિકલી વિચાર કરીએ, પહેલું શું કરતા, ઉપાય શેનો કરતા હશે? રોગ ભલે રહ્યો, આપણે પહેલો શેનો ઉપાય, વીકનેસનો કરવું, શું કરતા હોય? એમ મિથ્યાત્વ શું છે? મોટો રોગ છે. એકત્વ બુદ્ધિ એમાં રુચિ થાય છે, એ બધો મોટો રોગ છે. રોગનો ઉપાય તો કરતા નથી અને કહીએ અમે નબળાઈનો. તો ફરીથી હજી વિચાર કરી, કોઈ કેમ ન, એમાં શ્રદ્ધામાં વિપરીતતા દૂર કર્યા પહેલાં ચારિત્રની નબળાઈ કેમ ન છૂટે? કેમ ન છૂટે? એ તો માર શું કામ ખોટો થાય, તો તમે કહો છો. અરે પણ જ્યાં તારા શ્રદ્ધામાં અભિપ્રાયમાં એનો જો નિષેધ નથી, ચારિત્રમાં કોઈ દી છૂટશે નહીં. કદાચ તું એને થોડા ટાઈમ માટે દબાવી લઈશ, કસાય છે એ કરવા જેવો નથી એવો અભિપ્રાય તો છે નહીં. કસાયનો અભાવ કેવી રીતે કરી શકે? રૂંધાયેલો કસાય કરી શકીશ પણ અભાવ નહીં કરે. અને એટલા માટે સૌથી પહેલો પુરુષાર્થ કયો છે? શ્રદ્ધાનો પુરુષાર્થ છે કે એનું એકત્વ છૂટે. જેને જો આવ્યું કે ને, જેનું જેને એકત્વ છે, સ્વામિત્વ છે, એ કરતાપણું છે, એ તો વૃદ્ધિ કરશે, અભાવ તરફ નહીં જાય. એના માટે એટલા માટે સહજ આ રીતે ગુણસ્થાનને પદ્ધતિ પણ આ રીતે. પહેલું શ્રદ્ધામાં શેનું લીધું છે? પહેલું શું લીધું? શ્રદ્ધામાં અવિરતીપણું છે, કસાય ટાળવાની એની વાત લીધી છે, કે પહેલું શું લખ્યું છે? મિથ્યાત્વનું. અને ચોથે ગુણસ્થાને તો સમ્યક દર્શન છે અને છતાં અવિરતીપણું છે. તો એ પહેલું શ્રદ્ધાનો દોષ જશે તો ચારિત્ર સંબંધી એ જાય છે. તો અહીંયા એ વાત આપણને કરે કે ફરીથી જ્ઞાની કહેવાય છે કે ભોગવવાનો અભિપ્રાય એમને નથી, પણ ચારિત્ર સામી નથી, કરતા નથી, પણ ચારિત્રની નબળાઈ છે. અને એના પણ કહેવા છે, જો જ્ઞાતા છે, છે શબ્દ આવ્યું, એના પણ કહેવા છે જ્ઞાતા છે. તેથી અજ્ઞાનરૂપ કરતાપણું કે ભોગતાપણું જ્ઞાનીને નથી. અને એ અપેક્ષાએ જ્ઞાની ભોગોને સેવતો હોવા છતાં, આપણે આવ્યું હતું ને ગાથાને, સમયસારમાં ગાથા એટલે છે, એ સેવતો હોવા છતાં, એટલે સેવતો દેખાય છે એવું દેખાવા છતાં, એમાં કંઈ રુચિપૂર્વક કરતો નહીં, અને છતાંય કેવો છે, અસેવ, એટલે સેવતો નથી. કારણ કે ભોગવવાની ક્રિયા વખતે પણ તેનું જ્ઞાનનું પરિણમન એ આખું એનાથી છૂટું નથી. એને શ્રદ્ધાએ અને એનું ધારા તો નિરંતર છે, અસ્થિરતાનો રાગ થાય એનો નિષેધ. હવે આ રીતે આચાર્યદેવ ફરીથી આપણને કહે છે, ચાલ તું ભોગ ઉપભોગ શેના માટે કરે છે? પ્રશ્ન કહે, જ્ઞાની નથી, તું કરે છે કોના માટે? સારું સારું ખાવું, સારું સારું કરવું, એ શેના માટે? તો શું શબ્દ છે? જેના માટે તું આ કરે છે એ શરીરના માટે દુઃખો વેઠીને ભોગવવાની વસ્તુઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પણ એનું સ્વરૂપ શું છે? જો વિચાર, તું કોના માટે કરે છે? શરીરના માટે તું ગમે એટલી તકલીફ વેઠીને શું કરીએ છે? નહીં, પૈસા કમાવા જઈએ છે કે નહીં? નહીં, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ આવતો હોય તો પણ, ટ્રાફિક જામ હોય તો પણ દોડીએ છીએ. શું ને આચાર દેખે છે? અંતે કોના માટે કરે છે? શરીરને માટે કરીએ ને, કરવું જ જોઈએ ને. શરીરે સુખી તે સુખી સર્વ વાત ને, પહેલું સુખ તે જાતે નહીં રહે, બરાબર ને? આવી ગુજરાતી કહેવત ન આવડે ને, હેલ્ધી આપણે બહુ જ હેલ્ધી હોય તો કહેવું સારું કે નહીં, બરાબર ને? નહીં તો માથું પકડીને ઘરે બેઠા હોય, પણ આમ સરસ તબિયત સારી હોય, નિરોગી હોય તો સારું કે નહીં? એનો અર્થ કોઈને એમ થાય કે આપણને નિરોગી હોય તો સારું, એનો અર્થ શું થયો? મારે સુખી થવા માટે શું કરવું, મંદિરે જાવું કે જિમ્નાશિયમમાં જાવું? જો એનાથી રહેવાતું હોત, અને જે ન્યા જનાર છે બધા સરખું હોય છે કે જિમ્નાશિયમ કરીને આવ્યા એવા નહીં, બીમાર નહીં પડતા હોય, એટેક ન આવતો હોય, તો ક્યાં છે જીવનમાં? આ બધા એક અનુમાનને તું રિયાલિટી કેમ માનીને બેસે છે? આ બધા કેવા છે? આપણી એક અંદાજ છે, આપણે રિયાલિટી તો નથી. તો અહીંયા કે શરીરને માટે તું દુઃખ વેઠીને એ વિસ્તુ પ્રાપ્ત કરવાય છે, તેનું સ્વરૂપ શું છે? 18મા શ્લોકમાં છે, એ આપણે વાંચી લઈએ. અને આ કોના શરીરની વાત છે? આવું મલિન છે ને બધું કોના શરીર, કોનું હોય? કોનું શરીર હોય? શરીરનું હોય, શરીરનું શરીર ન હોય. કયું શરીર? અરે ઔદારિક શરીર છે, એનાથી છે. વૈકરિક શરીરમાં ન હોય એ તો સારું કે નહીં? વૈકરિક શરીરમાં ન હોય ને, દેવમાં નારકી તો સારું કે નહીં? અરે શરીર જ આખી અશુચિ, અને આખી મુખ્યપણે 12 ભાવનામાં અશુચિ ભાવનામાં કઈ લેવામાં આવે? જેસે કે શ્રંગારો મેં મેરા જીવન અત્યંત અશુચિ જડકાયા. પોતે તો અશુચિથી ભરેલો છે, એનો જે સંગ પદાર્થ કરે ને એને અશુચિ બનાવી દે, અને એની સામે આત્મા એવો પવિત્ર છે કે પોતે તો પવિત્ર છે પણ એને પણતી જે સ્પર્શ કરે પણતી પવિત્ર થઈ જાય. બે ઊંધું છે, આત્મા તો પવિત્રતાનો ભંડાર છે, પણતી પણ પવિત્ર થઈ જાય, અને શરીર પોતે અશુચિ છે. અરે ડેડ બોડીને હાથ અડી ગયો હોય તો શું કરે? નાવું પડે છે. તો જે શરીરને તું પવિત્ર માનતો તે કેવું છે આ એનું? તેના માટે 18મો આપણે શ્લોક લઈએ સાથે. સુચિ પદાર્થ જસ સંગતિ આમાં બે પ્રકાર લીધા. કયા બે પ્રકાર શરીર માટે લીધા? એક તો અશુચિ છે, અને બીજું શું લીધું છે? વિઘ્ન રૂપ છે. શરીર કેવું હોય છે? ગમે તેટલું સાચવીને રાખશો તો પણ શું થવાનું? રોગ આવે કે ના આવે? બીજે તો કાંઈ નહીં, કરચલી શરીરમાં પડે, કાળા વાળ ધોળા થઈ જાય, બધું જ ક્ષોપસમ ઓછું સંભળાવવાનું થઈ જાય, જોવાનું આ બધું આવે છે કે નથી આવતું જીવનમાં? તો કે તો આ જેની તું આટલી બધી સંભાળ લેતો હતો અને છતાં આ બધું થાય છે, તો એના માટે જો શબ્દ વાપરીએ ટીકામાં બીજી લાઈન, સતત હંમેશા શરીર કેવું છે? બાધાવાળું. એટલે નિત્ય ક્ષુધાદી બાધાવાળું છે. શું દ્રષ્ટાંત આપ્યું? આજે આપણે ભોજન લીધું, હવે શું છે? હવે બીજી વાર લેવું પડશે કે નહીં લેવું પડે? કેમ લેવું પડે? કેમ? પ્રોબ્લેમ તો સોલ્વ કરી નાખ્યો, ખાધી તો શું થયું? ફરીને ફરીને એવી સ્થિતિ થઈ તો શું કર્યું આપણે? ઉપાય કર્યો છે કે ટેમ્પરરી રિલીફ આપી હતી, પાછું એવું થઈ ગયું. અને ખાવામાં પણ શું હોય છે? ખાવામાં પણ બધું જ સૂટ થાય છે, એવું છે? ઘણીવાર તો ઉલટાનું કેવું થાય છે, આની કરતાં તો ન ખાધું હતું, ત્યાં તેવા શબ્દો વાપરશે. તો તે ખાવું સારું છે એવો પ્રશ્ન ક્યાં આવ્યો તારું? એ બાધા છે. શરીરને માટે અનુકૂળ સામગ્રી દેવી પડે, પીવાની દેવી પડે, ખાય તો પાછું શરદી ન થઈ જાય ને ઠંડી થઈ જાય ને ગરમ ન પડે ને કેટલા પ્રકારના વિકલ્પો હોય છે, હોય છે કે નહીં? ઘણી વાર તો એક વસ્તુ હોય પછી એ ખાય તો બહુ વાયુ ન થાય, શું નાખવું પડે? એમાં ઘી નાખવું પડે, સૂઠ નાખવું પડે, મરીના આમાં ને આમાં બધા શું છે? આ બધું વાધા નથી તો શું છે? અને આવું કરવા છતાં પણ શરીરનું પ્રણમન કોને? ઈચ્છાને આધીન ક્યારે થયું છે? કોઈ પણ જીવ પૂરેપૂરી કેર લેશે એનું આયુષ્ય પૂરું થશે કે નહીં થાય, નિશ્ચિત છે. બધી ધ્યાન રાખ્યું તો બધા પણ વિટામિન્સ પ્રોટીન્સ ને જે આયન બધા જે જે હતા બધું આપીએ, તો હાઇજેનિક ફૂડ લઈએ, પ્યોર ઓક્સિજન લઈએ, પછી શું વાંધો છે? એક વાત વિચારવા જેવી, શું વિચારવા જેવી છે? ગમે તેટલા વિકલ્પો કરી સંયોગનો વિયોગ થયા વગર રહેશે નહીં. ગમે તેટલા બહારમાં મેડિકલ સાયન્સથી ગમે એટલું મહેનતથી કરીને ત્યાં શું છે, એક ગુજરાતીમાં કહે ને, હાર માનવી પડશે એને. ગમે તેટલું હોય, મોટા જે પ્રેસિડેન્ટ કન્ટ્રીના હોય કે ગમે હોય, એને બચાવી શકે કે નહીં બચાવી શકે? કેમ ન બચાવી શકે? એટલું બધું એની પાસે તો જોઈએ એવી હાયેસ્ટ બધું ડેઈલી એનું બધું રૂટીન ચેકઅપ ને આ તે બધું જ થતું હોય, કેમ થાય છે? આ ક્યારે પણ આપણે પૂતગલના પરણમનનો એક પ્રકાર આપણે કોઈ દી વિચાર્યો નથી. આપણે હંમેશા શું વિચારીએ છીએ, હું ઈચ્છું એવું એમાં થાય, પણ એનું પોતાનું પૂતગલનું સ્વતંત્ર પરણમન થાય છે એ આપણે ક્યારેય વિચારતા એ નથી. તો પહેલું અહીંયા આપણને કે આ શરીર કેવું છે, ક્ષુધાદિના બાધાઓ એક વાત. હવે બીજી વાત, શરીર સાથે સંબંધ કરીને પવિત્ર તથા રમણીક ભોજન વસ્ત્રાદિ વસ્તુ પણ કેવી થઈ જાય છે, અપવિત્ર. કોઈ પણ શરીર સાથેનો સંબંધ કરે, એક ફોર એ સેકન્ડ મોઢામાં કાંઈક નાખ્યું હોય અને બહાર નીકળે તો કેવું થઈ જાય? સારું જ હોય ને એ તો. કેમ એવું પહેલાં આપણે પેટમાં ઉતારતા હતા, હશે જ બહાર આવ્યું, પાછું એનું જ નાખશું, એમાં ફરક શું પડે? તો પેટમાં શું અપવિત્ર નાખીએ છીએ આપણે? બહાર નીકળતા તો અપવિત્ર, તો પેટમાં ગયું એ? અરે ભાઈ, એ બધું અશુચિ જ પણ તને બહાર દેખાય, બાકી એમાં કાંઈ પવિત્રતા એમાં ભરેલી એ નથી. તો એનો સંગ કરવાથી પણ ભોજન આદિ વસ્તુ અપવિત્ર થઈ જાય છે. અને એમ છે માટે કાયા ઉપર ઉપકાર કરવા જેવું નથી. કાયા ઉપર ઉપકાર એટલે કાયાની સંભાળમાં જીવન ગાળવા જેવું નથી, જે આપણે 24 કલાક કરી રહ્યા. શરીરને ખાતર એકવાર તો જીવનમાં થવું જોઈએ. શરીરને ખાતર જીવન છે કે આત્માને માટે છે જીવન? એકવાર બલિદાન કરીને કે હું આત્મા માટે સરસો મારું અર્પણ કરી દઉં, ભાઈના સંયોગનું જે થવાનું હોય તે થાય, એવી આત્મહિતની લગ્ની લાગવી જોઈએ. મુનિરાજને કેવી લગ્ની લાગી હશે? સામે વાઘસી આવતા જોવે તો મુનિરાજ શું કરતા હોય? ઊભા થઈને શું કરે? કાંઈ ન કરે એમ કાંઈ થોડી હોય. એમાં ઓલો વાઘ તો ત્રાડ મારતો આવ્યો હોય તો શું કરે? તો શું આમ એમને બોલવું સહેલું છે? એવું શક્ય છે? એ બોલવું શક્ય, બોલી તો લઈએ, પણ એવું શક્ય છે કે મુનિરાજને ચલો કાંઈને તો ઊભા થઈને એક શિલાની પાછળ છુપાઈ જવું, એવું કાંઈ હોય કે નહીં? તો શું હોય? શું શબ્દ વાપરો છે? અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા. ક્ષોભ શેનો? કે આ મને કાંઈ ઈજા કર્યા વગર એ ચાલ્યો જાય તો સારું, એવો વિકલ્પ પણ એ ના આવે. કલ્પના નથી કરી શકતા અહીંયા. અહીંયા તો બારમાં કોકે કીધું હશે કે આ રસ્તો બહુ ખરાબ છે, ત્યાં બધે ગમે કોઈ કૂતરા બધા હડકાયું થયું, દેશમાં એવું હોય ને ખડકાયું થયું કરડે, તો એ રસ્તે પણ નહીં જઈએ. અહીંયા શું હશે? મુનિરાજને કેટલી શરીર પ્રત્યેની ઉપેક્ષાની વૃત્તિ હશે? સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ, માત્ર દેહ. એ પણ શેના માટે? પોતાના માટે નહીં, 5 દિને પોષવા માટે નહીં, અન્ય કારણે, અન્ય કશું. આવી દશા મુનિરાજની હોય છે. કમસે કમ એનાથી તો એ આ બધું કે કાયા ઉપર પવિત્ર વસ્તુથી ઉપકાર કરવો એ તો વ્રથા એટલે વ્યર્થ છે. અને એમાં પણ કોઈ ઉપાયથી એકાદ બાધા દૂર કરવામાં આવે તો બીજા ક્ષણે બીજી બધી બાધાઓ આવી પડે. તો આવા શરીર પ્રત્યે એ ક્યારે પણ મમત્વા કરવા જેવી નથી. ભાવાર્થમાં તો લખ્યું છે શરીર પ્રત્યેનો રાગ, પછી શબ્દ આગળ શું છે, હંમેશા શું કરે છે, આનંદજનક છે. આનંદ છે ને, શરીર પ્રત્યેનો રાગ કેવો હોય છે? આનંદજનક હોય ને, એકદમ શરીર સુંદર હોય, સિમેટ્રિકલ જેને કહે ને, એ સુંદર હોય, નિરોગતા હોય, તો શું હોય છે? અહીંયા કહે છે સંતાપ છે, ક્યાંક રોગ તો નહીં થઈ જાય, કાંઈક તો બીજું નહીં થઈ જાય. અને બીજો શબ્દ શું છે? રોગનું ઘર છે. શરીર શેનું છે? કેટલા 5 કરોડથી કાંઈક વધારે છે બધા, તસું એ તસું છન્નું રોગ છે. અને બીજી રીતે એના ઉપરથી ગુરુદેવે શું બનાવ્યું હતું? 3 વસ્તુ. આત્મા આનંદનું ઘર છે, રાગ છે એ ભવનું ઘર છે, અને શરીર છે એ રોગનું ઘર છે. આત્મા શેનું હોય? આત્મામાં આનંદ ભરેલો છે, તો આત્મા શેનું છે? આનંદનું ઘર અથવા મૂર્તિ. ગુરુદેવ, આત્મા આનંદ મૂર્તિ છે, રાગ છે એ ભવ મૂર્તિ છે. રાગ કરો અને ભવ ન મળે એવું ન બને. અને આ શરીર કેવું છે? રોગ મૂર્તિ છે, રોગનું ઘર છે. એ તો સારું છે, જેમ કચરો હોય એના ઉપર કાર્પેટ બિછાવી દીધી તો કચરો દેખાતો નથી, બાકી કચરો તો છે, એમ અંદરમાં તો છે જ, અને બહારમાં એ પુનના ઉદય છે, સાતાનો ઉદય, એટલે દેખાતું નથી. તો એ રોગનું ઘર છે. અને સુંદર વસ્તુથી પણ મલિન, દુર્ગંધિત અને અપવિત્ર થઈ જાય છે. એનાથી બીજું શરીરની કોઈ અપેક્ષા જ ન રાખવી. જેમ કોલસામાંથી શેની અપેક્ષા રાખવી? સફેદાઈની, કાળાશની. કડવા કારેલામાંથી શેની અપેક્ષા હોય? એમ શરીરમાંથી શેની અપેક્ષા હોય? મલિનતાની, રોગની, મલિનતાની, અશુદ્ધતાની જોઈ. બીજું શરીર એનાથી જ બનેલું છે. માટે આ રીતે એ શરીર પ્રત્યેનું પણ શું કરવા જેવું છે? મમતા છોડવા જેવાની છે. અને એનાથી એ અહીંયા શરીર પ્રત્યેનું અશુચિ ભાવનામાં પણ મુખ્ય શરીર લેવાય, એમ કરીને શરીર પ્રત્યે શું કરવા જેવો છે? દ્વેષ કરવા જેવો છે કે રાગ કરવા જેવો? રાગનો નિષેધ દ્વેષ જન્મ કરવા માટે નથી, જેમ પુણ્યનો નિષેધ પાપ કરવા માટે નથી. પુણ્યનો નિષેધ શેના માટે છે? કે એ સ્વભાવ તરફ જવા માટે છે. પુણ્ય નિષેધ કરીને તમે પાપ કરજો એમ નથી, એમ અહીંયા શરીરનો જે નિષેધ કર્યો છે શેના માટે છે? એના પ્રત્યે દ્વેષ કરવા માટે છે કે એના પ્રત્યેનો રાગ છોડવા માટે છે? તો એ રીતે ન જગતમાં એ રીતે આ શરીર બધો સંસાર કેવો છે? અસાર, ખારો છે. ને એમ કરીને કોઈના પ્રત્યે દ્વેષભાવ કરવો છે, એની ઉપેક્ષા કરવી? તો આ રીતે હવે આગળ કહે છે, ચલો ધનાદિથી તમે શરીરનું અમે ન કરીએ, પણ આત્માનો તો ઉપકાર કરશો અમે. શું શબ્દ વાપરે છે હવે? છે 42 પાને પેલું ફરીથી શીખે કે ત્યારે ધનાદિથી પણ આત્માનો ઉપકાર. અહીંયા અત્યારના શેનો નિષેધ કર્યો? 18માં કે શરીર તો અશુચિથી ભરેલ, એનો તો શું કરીશ મેં એને સાચવા? કાંઈ ને, તો ધનાદિથી અમે શું કરશું? આત્માનો ઉપકાર કરશું. તો એના માટે શ્લોક 19 છે એ લઈએ આપણે. જે આત્માને હિત કરે હવે સામે 2 વસ્તુ લઈ લીધી. કોણ 2 સામે લીધું? એક બાજુ શરીર અને એક બાજુ આત્મા. હવે વિચાર કર, જો તું શરીરનો ઉપકાર કરવા જાય, ઉપકાર કરવા એટલે સારું સારું એને ખાવાનું આપશું, સારું સારું જોવાનું, સાંભળવાનું, બધું, તો શું થવાનું? આત્માનું અહિત થવાનું છે. કારણ કે એટલા ઇન્દ્રિય વિષયોમાં ને વિકલ્પમાં જાય તો આત્માનું તો અહિત થવાનું, અપકાર થવાનો છે. આત્મા તો દુઃખી થવાનો. કારણ કે 2 વસ્તુ કેવી છે? વિરુદ્ધ સ્વભાવવાળી. એક જળ સ્વભાવી છે, એક ચેતન સ્વભાવી છે. તો જળ એવા આ શરીર વિશે જો એમાં તું જેટલો જેટલો રાગ કરીશ તેટલો તેટલો આત્માનું અહિત થવાનું. અને હવે આત્માનું હિત કરવા જાયશ તો શું થશે? શરીરને શું થશે? અપકાર. અપકાર એટલે કે શરીર પ્રત્યેનું મમતા છૂટશે, અને કદાચ અસાતાનો ઉદય હોય તો રોગ આવશે, પણ તને તત્વજ્ઞાનનું બળ છે તો તને આકુળતા નહીં થાય. આ તો બે સામસામે વાત કરવા માટે લીધું છે કે તું આત્માની આરાધના કરીશ, એમાંય સાથે વ્રતાદિનું ધારણ કરીશ તો શરીરને શું છે, કદાચ પોષણ પણ ન મળે. બાકી તો પુનના ઉદય હોય તો મુનિરાજ ઉપવાસ કરે અને શરીરની કાંતિ વધતી ચાલે. એટલે આ તો એક સામાન્ય દ્રષ્ટાંતે કર્યું કે ઉપવાસ આદિ કરીએ તો શરીરમાં શું થાય છે, થોડુંક ક્ષીણ થઈ જાય છે એવું. પણ એ અપકાર એટલે એ પ્રકારનું કહેનું. બાકી અહીંયા બે વસ્તુ આચાર્યદેવ કહે છે, હવે વિષય દ્રષ્ટાંત પૂરા થશે, હવે સિદ્ધાંત ઉપર આવશે, હવે તું નક્કી કરી લેજે તારે શું જોવે છે, આત્મા જોવે છે કે શરીર જોવે છે. અનાદિકાળથી ચોવીસે કલાક એની સંભાળમાં રહ્યો અને દુઃખ ભોગવે છે, હવે આત્મા જોવે છે કે નથી. તો આત્માનું જો એનો અનુવાદ વાંચી લઈએ, જીવને એટલે આત્માને ઉપકારક છે તે દેહને અપકારક. આત્માની વિતરાગતામાં એને એમાં જઈશ તો શરીર પ્રત્યેનું તારું લક્ષ્ય છૂટી જશે અને અસાતાનો ઉદય હશે તો રોગ આદિ આવશે. બાકી એવું નિયમ નથી કે આત્માના હિતમાં જઈએ, ભેદજ્ઞાન કરીએ. ભેદજ્ઞાન કરીએ તો શરીરનો રોગ આવે કે નિરોગી રહે? રોગ આવે ને, કારણ કે ભેદજ્ઞાન કરીએ, શરીરનું આપણે ધ્યાન ન રાખીએ એટલે શરીરમાં શું આવે, તો કેવી રીતે શું થાય? શરીર પ્રત્યે આપણે ધ્યાન ના આપીએ અને આત્મા તરફ ધ્યાન આપીએ ધર્મ ઉપર, તો શું થાય? શરીરમાં રોગ થાય ને, બીમાર પડે ને. ચિંતા કરીશ નહીં, ભેદજ્ઞાન કરીશ એટલે કાંઈ શરીરમાં અસાતાનો ઉદય આવશે એવું જરૂરી નથી. અને શરીરની બહુ મમતા કરીશ અને અસાતાનો ઉદય હશે તો રોગ આવશે. તારી ઈચ્છા પ્રમાણે એમાં ચાલવાનું એ નથી. તાતે એક સમજાવવા માટે કહ્યું કે હવે તું આત્મા તરફ વધારે ઉપયોગ રાખીને આરાધના તો કરજે, અને બાકી જે દેહને ઉપકારક છે એ જીવને. બાકી જેટલું જેટલું દેહ પ્રત્યેનું મમત્વ, અને એટલા માટે ખાસ શું આવે છે આત્મસિદ્ધિમાં, એમાં ખાસ શું શબ્દ આવે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો. શા માટે દેહાધ્યાસ બહુ જ જરૂરી છે? કારણ કે બધું કરી કરીને પૈસાની મમતા પણ કોના માટે કરીએ? શરીરને અનુકૂળ રાખવા માટેનું. કોઈ પણ બીજો પ્રકાર શેના માટે કરી? અંતે એક શરીર. કારણ કે શરીરને આપણે કેવું માની લીધું છે, શરીર હોય તો સાધના થાય, બરાબર છે ને? શરીર ન હોય તો સાધના ન થાય. શરીર વગર થાય કેવી રીતે થાય? શરીર વગર અહીંયા તો જીન મંદિરે ન આવી શકાય, સાંભળી પણ ન શકાય, દર્શન પણ ન કરી શકાય. શરીર છે તો આ બધું થઈ શકે છે ને? શરીર ન હોય તો ધર્મ થાય કે ન થાય? થાય, શરીર વગર થાય. અરે શરીર વગર થવાનો જ અહીંયા બતાવવામાં આવે છે. શરીરથી થતું હોતો તો કોઈ મુનિ દશા લેવાની જરૂર નથી, સિદ્ધ થવાની જરૂર નથી. શરીર તો ભાઈનું છે, સાધન નથી. ઘણા તો એક કલ્પનામાં માની શરીર છે તો બધો ધર્મ, એ જ દેખાડે કે શરીરની મમતા પડી ધર્મ ક્યાં થવાનો છે અહીંયા. તે વાત આપણને કરીને તો જો એમાં ટીકામાં છેલ્લે લાઈન છે 42 પાને, ધનાદિક દ્વારા જીવને ઉપકારને શું શબ્દ વાપર્યો છે? ગંધ પણ નથી એટલે શું? ગંધ પણ નથી એટલે શું? સંસ્કૃતમાં પણ છે જેમ કે ને, ગંધ એટલે એક અંશ પણ નથી એમ. ગંધ નથી એટલે એનો અંશ પણ ધર્મનો શરીર પ્રત્યેની મમતાથી થવાનો નથી, એકને એક ટકો પણ નહીં થાય. તો એ આપણને કરી દીધું. અને એ રીતે હવે આગળ સામેના પાને 43 પાને એમાં ભાવાર્થની છેલ્લી લાઈન છે, માટે સમજવું કે ધનાદિક દ્વારા જીવને લેશ માત્ર ઉપકાર થતો નથી. અહીંયા આવ્યું ને ગંધ એટલે લેશ માત્ર, તો શેનો છે? જીવનો ઉપકાર. ઉપકાર એટલે કલ્યાણ, જીવનું હિત શેનાથી થવાનું છે? આત્મધર્મથી જ થાય છે. છે ને આત્મધર્મ શું છે? આત્મધર્મ શું છે? નહીં, વર્ષોથી મેગેઝિન નીકળે છે ને, મંથલી સોનગઢથી નીકળે છે કે નહીં? આત્મા કેટલા વર્ષોથી નીકળે છે? કેટલા? 78 વર્ષ, 79 વર્ષથી. વિક્રમ સંવત 2078 ચાલે છે, અને માગસર મહિના 2000માં ત્યાંથી એ શરૂ થયેલું છે. એક સરસ કુદરતે શબ્દ છે, આમાં કોની વાત આવશે? આત્માનું હિત કેમ થાય એના માટે આવશે. ક્યાંય બીજી એમાં જોયું જ હશે ને? બીજી કોઈ વાત નહીં, બીજી કંઈ એડવર્ટાઈઝ કંઈ આ કે કાંઈ નહીં. માત્ર શું છે? આત્માના હિતની વાત, ગુરુદેવની વાત અને ગુરુદેવસિંહના પ્રસંગો. ભાઈના ગુરુદેવની ઉપસ્થિતિ હતી તો ગુરુદેવસિંહનું એ પ્રસંગો, એની વાત. તો એક અધ્યાત્મનું એ શાસ્ત્ર. તો અહીંયા કહે છે આત્મધર્મથી જ આત્માનું હિત થવાનું છે. હવે અહીંયા આખું શિષ્ય પૂછે છે કે શિષ્ય એમ પૂછે કે શરીરનો ઉપકાર વિચાર કરવામાં આવે, શરીરે ધર્મનું આદ્ય સાધન છે એવું વાત કરે છે. એના ઉપરથી આચાર્ય દેવ 20મા શ્લોકમાં આપણને એ વાત લેશે. 20 શ્લોક લઈ લઈએ. જે ચિંતામણિ દિવ્ય જા હવે અહીંયા વાત લેશે. ધ્યાન દ્વારા તમે ચલો ધનાદિકથી ના પાડો છો, તો ધ્યાન દ્વારા અમે શરીરને શું કરશું? નિરોગ. અત્યારના બધું ધ્યાન નહીં તો બીજી રીતે યોગા કરીને આ તે બધું કરે છે ને, એના દ્વારા અમે શું કરશું? શરીરને નિરોગી કરશું, શરીરને સાચવશું, બધું ઘણું કરશું. તો એની સામે સરસ આપે છે આચાર્યદેવ. એક વિચાર કર, તને ધ્યાન કરવાથી એક જગ્યાએ ચિંતામણિ રત્ન મળે, અથવા તો એ બીજો ખોળ. ખોળ એટલે ખબર નહીં, સિંગમાંથી ને એમાંથી તેલ કાઢી નાખે ને, પછી અથવા કપાસ છે એમાં, કપાસમાંથી તલમાંથી તો બાકી રહે, એનું નામ શું કહેવાય? ખોળ કહેવાય. એની પછી કોઈ વેલ્યુ ન હોય. જેમ શેરડીમાંથી રસ કાઢી લીધો તો પછી શું કહીએ? ને કૂચા કહીએ. એમ અહીંયા ધ્યાનથી સમજી લે, બે તને મળે, એક બાજુ ચિંતામણી રત્ન મળે અને એક બાજુ ખોળ મળે, શેને પસંદ કરશું? અહીંયા તો બોલો આમ ક્યાં પૈસા ભાઈ, સીધું બોલી લઈએ ને. ખરેખર જીવનમાં શું કરીએ છીએ? શું કરીએ છીએ? પુણ્યના યોગમાં આત્મહિતનું કાર્ય કરીએ છીએ કે તૃષ્ણા વધારવાની કરીએ છીએ? પુણ્યના યોગમાં શું કામ કરીએ છીએ? ફરીથી નવું આગળ વધે, પુણ્ય વધે, તૃષ્ણા કરીએ છીએ. પુણ્યના યોગમાં પવિત્રતા કરતા નથી આપણે. અહીંયા આચાર્ય દેવ કહે છે કે એક બાજુ આવું ચિંતામણી જો છે, 20મા શ્લોકનો અન્વયાર, એક બાજુ દિવ્ય ચિંતામણી અને બીજી બાજુ ખડીનો ટુકડો છે. જો ધ્યાન દ્વારા બંને મળી શકે તો કોનું શું કરશું આપણે? વિવેકી જનો કોનો આદર કર, મારે તો 12મા લૌકિકપણે ચિંતામણી. એમ અહીંયા એક બાજુ શરીર છે અને એક બાજુ આત્મા છે. આત્મા કેવા રૂપે લીધો? ચિંતામણી રત્ન જેવું. અને આ શરીર કેના જેવું? સાવ આવું સાવ વેલ્યુ નથી. આમ દુનિયામાં તો આખી લોકો શેની પાછળ બંધી મહેનત કરતા હોય? શરીરને સાચવવાની જ કરવાની જ હોય ને, એમાં એમાં કાંઈ પૂછવાનું ન હોય ને. આપણને કોઈ નાનપણમાં શીખડાવ્યું હતું કે આ શરીર છે એને હવે તું જિંદગીભર સાચવજે ને પોષણ આપજે બધું, એવું આ કીધું હશે ને કોઈએ? તો આ ક્યાંથી આવડી ગયું આપણને? શરીરને ટ્રેનિંગ આપી હતી ને પેલા કોઈ નાના હતા ત્યારે? નહીં. કેવી રીતે? સંસ્કાર એટલા લઈને આવ્યા કે ભાવ બદલાય છે, સંયોગ બદલાય છે, ઉદય બદલાય છે, પણ એકત્વ છૂટતું નથી. ગમે તે પ્રકાર હોય શરીરમાં, જેને કહે ઘણી વાર જીવવાની કેટલી તૃષ્ણા હોય છે. ડૉક્ટરે કીધું આમાં કાંઈ નથી, તોય શું છે? ડૉક્ટરને કાંઈક ઉપાય કરો, બીજો ઉપાય જાવા નાખે, બીજો કે ખાચો ખોટો ઉપાય ત્યાં દોડે. ક્યારે એવું લાગ્યું કે આ નાશવાન શરીરની સામે એક આત્મા નિત્ય શાશ્વત છે, એની કાંઈક હું કરું? તો એ રીતે જો એ ગમે તે કરીને આત્માનું ધ્યાન કરવું જોઈએ. ભાવાર્થમાં થોડું વાંચી લઈએ. ચિંતામણી એક બાજુ છે અને ખોળનો કકડો ટુકડો એ ધ્યાનથી થાય તો શું કરવા જેવું? કે ધર્મી જીવ ખોળના ટુકડા સમાન આલોક સંબંધી પરાધીન ઇન્દ્રિયજનિત સુખ જે ખરેખર વાસ્તવમાં દુઃખ છે તેનો આદર છોડી. જો આ ધર્મી જીવ શું કરે છે? કેવું છે આ સુખ? જે ઇન્દ્રિયજનિત સુખી કહેવા છે પરાધીન છે, ખરેખર તો દુઃખ છે, સુખ નામ છે, બાકી દુઃખનું વેદન છે. અને એને છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનની આરાધના દ્વારા ચિંતામણી સમાન આત્મિક સુખની એ પ્રાપ્તિ કરે છે. અને એ રીતે હવે થયું તો પ્રશ્ન પૂછે, તો ધ્યાનથી આત્માનું આપે વાત કર્યું ને, તો આત્મા છે કેવો? અને એ રીતે આખો વિષય શ્લોક 21માંથી હવે દ્રષ્ટાંત ભૂમિકા બંધ પૂરી કરી. હવે મૂળ જે વિષય છે કે આપે કીધું ધ્યાન દ્વારા શરીરનું નહીં, એ ખોળ જેવું છે. ધ્યાન દ્વારા કોનું તું? આત્માનું હિત કરજે, ચિંતા મળી રહે. તો આપે કીધું તો આત્માનું સ્વરૂપ શું છે, જે છઠ્ઠી ગાથામાં પણ પ્રશ્ન પૂછ્યો કે એવો શુદ્ધાત્મા. અને એક રીતે તો બહુ જ આગળ, આત્મા વિશે જ તું વિચારજે, આત્મા વિશે જ તું પૂછજે, બીજે વિશે તું પૂછીશ નહીં. કારણ કે તારે આત્મહિત કરવું છે તો આત્મા વિશેનું જ કરવું, એનો વિષય.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, અસહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ
સ્વરૂપાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અશરીરી સિદ્ધ દશાને પ્રાપ્ત વર્તમાન ચોવીસના ઋષભાદી માર્ગ પર 24 ની અંદર ભગવાનનો જય હો. દિવ્ય ધન્યના દાતા કેવળ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ શ્રીમંદરાદિ અજિતવેરી પર્યંત વિશ્વેરમાનજીનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય જૈન મંદિરમાં જૈવન પ્રણી બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દિવ્ય ધનિના સારભૂત નિત્યબોધક પરમાગમ સમય સાધિ સમસ્ત જીનવાણી માતનો જય હો. એકત્વ વિભક્ત નિત સુધાત્માનું સમ્યક સ્વરૂપ સમજાવનાર કલિકા સ્વગ્ન ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તો પર નિરંતર કરુણાનો ધોધ વરસાવનાર અનંત અનંતોપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. પ્રસન્નતી ધન્યતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કરુણા કૃપા નિધાન પરમ કૃપાળુ દેવાદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. વિતરાગતા પોષક પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હૈ. બોલો નિત્યબોધક પરમ વિતરાગ સ્વરૂપદાતા સમસ્ત જિનવાણી માતનો જય હો.